પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ પછી રાજકોટમાં થયેલ પ્રથમ શિબિરમાં 320 ગાથાઓ પરના પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો તારીખ 25/12/81 શ્રી સમયસાર જયસેન આચાર્યની 320 ગાથાઓ પર પ્રવચન.
આજે આપેલો મંડપ છે કે જેમાં મંડપ હોવા છતાં પૂજ્ય ગુરુદેવની ઉપસ્થિતિ અત્યારે આવી નથી, આપેલો પ્રસંગ છે. પરંતુ રાજકોટ સંઘે એવી વિચારણા કરી કે આપણે પૂજ્ય ગુરુદેવની અનુપસ્થિતિમાં પણ આ તત્વજ્ઞાન નો પ્રચાર અને પ્રસાર વધે અને પરસ્પર વાત્સલ્યતા પણ વધે એવા કેટલાક ઊંચા આશયપૂર્વક આ આયોજન રાજકોટ સંઘે કર્યું. એમાં શિક્ષણ શિબિર આજથી શરૂ થાય છે. એમાં 320 નંબરની ગાથા આજથી 14 વર્ષ પહેલા આજ મંડપની અંદર આજ જગ્યાએ પૂજ્ય ગુરુદેવે આ 320 નંબરની ગાથા લીધી. રાજકોટ સંઘે ભાવના ભાવી માગણી કરી કે અમારે તો 320 ગાથા સમજવી છે. ત્યારે ગુરુદેવે ફરમાયું કે પેલી ઓલી નિર્જરાના પ્રકાર આવે છે, સકામ મકામ અવિપાક ચવિપાક, એ જ ગાથા હતું. હા સાહેબ. ત્યારે ગુરુદેવને એક વિકલ્પ પૂછ્યો કે એની તો કોઈ કોપી નથી, સામે બધાની પાસે જોઈએ. ત્યારે રતિભાઈ એમ કહ્યું કે અમે રાત સોનગઢ મોકલશું માણસ અને આપણા પંડિત હિંમતભાઈ એનો અનુવાદ કરીને આપણને આપશે અને છપાવી લેશું કે તો બરાબર છે, સામે બધાની પાસે કાગળ જોઈએ. તો એ તરત જ અમલ થયો. અહીંથી ટેલિફોન કરવામાં આવ્યો મગનલાલ સુંદરજીને કે પંડિતજીને કહો કે અનુવાદ તૈયાર રાખે ને માણસ અહીંથી રવાના થઈ ગયો છે. સાંજ સુધીમાં માણસ આવી ગયો અનુવાદ લઈને. રાતના 5 વાગ્યા સુધીમાં તો આ બધા કાગળો પત્રો છપાઈ ગયા. સવારના 5 વાગે તો રતિભાઈ ગુરુદેવના હસ્તકમળમાં મૂક્યું કે બસ એટલી વારમાં છપાઈ ગયું, આવી ગયું. જી હા, તે દિવસથી શરૂ થયું. 8 દિવસ સુધી આ ગાથા ચાલી. ગુરુદેવ ફરમાયું કે આજથી 700-800 વર્ષ પહેલા આ ટીકા જયસેન આચાર્ય ભગવાને કરી છે. તાત્પર્યતી નામની ટીકા, એની પહેલા અમૃતચંદ્ર આચાર્ય ભગવાને આખ્યાતિ નામની ટીકા કરેલી છે, એના પછી આ ટીકા છે. તો જાહેરમાં તો આ પેલી વખતે આનું વાંચન થાય છે એમ પૂજ્ય ગુરુદેવ પોતે પોતાના શ્રીમુખેથી બોલ્યા હતા. અને 8 દિવસમાં એ જે ગાથા ચાલી એ તો તે વખતે પ્રત્યક્ષ સાંભળનારા હોય એને ખ્યાલ આવે કે ગુરુદેવને કેટલો આમાં ઉત્સાહ અને ઉમંગ હતો. આપી દેવાનું જેમ સવારે વાત થઈ કે ભાઈ ગુરુદેવની અહીંયા તો 4 હાથ હતા રાજકોટ ઉપર, ખૂબ કૃપા દ્રષ્ટિ હતી અને જે કઈ આપે એને ઝીલે અને ઉપરાંત વધારે માગણી કરે ચંદુભાઈ જેવા તો ઓર કઈ પ્રભુ સૂક્ષ્મ હોય તો આપો એમ પણ અહીંયા માગણી થાય. એટલે કુદરતી મેળ છે આપણા ભાગ અને પુણ્ય અને યોગ્યતા એ પ્રકારના યોગો બનતા આજે પૂજ્ય ગુરુદેવની અનુપસ્થિતિ છે. ત્યાર પછી 320 કાકા સોનગઢમાં ઘણી વખત વંચાણી, મુંબઈમાં પણ એક વખત વંચાણી, બીજે પણ વંચાણી. હવે આજે ગુરુદેવે જે આપણને 320 કાકા સમજાવી છે અને આપણે જેટલી હદમાં આપણે સમજી શકા છીએ એટલી હદમાં ફરીને આનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એટલે ગુરુદેવે કહેલું આપણે આજે તાજો કરીએ છીએ, કોઈ નવી વાત કહેવાની નથી. પણ ગુરુદેવે જે આપણને સમજાવ્યું છે ફરીથી આપણે એને તાજું કરીને આપણે ઘૂંટણ કરીએ અને એને વાગોળવા માટે આ 320 ગાથા આપણે આજે લઈએ છીએ. જી હા, એને આશીર્વાદ છે. અહીંયા જો આશીર્વાદ ચાલુ છે. શ્રી સમયસાર ની 320મી ગાથાની તાત્પર્યતી ટીકાનો ગુજરાતી અનુવાદ. દીઠી સંયમપિ જ્ઞાનમ અકારયમ તહ અવેદયમ ચેવ જાણદીય બંધમુખમ કમુદયમ નિજરમ ચેવ. તીજ અકર્ત તો અભુક્ત તો ભાવને વિશેષપણે દ્રઢ કરે છે. 308 નંબરની ગાથાથી આ વિષય અકર્તાનો ચાલુ થયો છે. તે જ આચાર્ય ભગવાન કહે છે કે વિશેષ અહીંયા એ વાતની દ્રઢતા કરવા માટે વિશેષ કહેવામાં આવે છે કે આ શુદ્ધ આત્માનો જે સ્વભાવ છે એ અકર્તા ને અભોગતા એનો મૂળ સ્વભાવ છે. કર્તાપણું ને ભોગતાપણું પર્યાયમાં છે ખરું, પર્યાય સક્રિય છે. અજ્ઞાન ભાવે પર્યાયનો રાગનો કર્તા થાય છે અજ્ઞાની, અને સાધક વિતરાગ ભાવનો કર્તા થાય છે. વ્યવહાર લઈએ જોવામાં આવે તો એ પર્યાયમાં સક્રિયપણું હોવાથી એ ભાવો થાય છે, અને આત્મા એનો કર્તા છે એમ વ્યવહારે કહેવામાં પણ આવે છે. પણ અનંત કાળથી આત્માની એ ભૂલ એક થઈ છે કે આત્મા સ્વભાવે એક નાયક જ્ઞાતા હોવા છતાં પણ પોતે પોતાની મેળે પોતાની ભૂલથી હું જ્ઞાતા છું એ ચૂકાઈ ગયું છે, હું કરતા છું એમ અનાદિકાળથી આત્મા માનતો આવે છે. આ ભૂલ નિગોતની છે, આ ભૂલ આજની નથી, નવી નથી. આ ભૂલ આ સંસ્કાર કરતા બુદ્ધિના અહંકારના સંસ્કાર મિથ્યા સંસ્કાર જીવને અનાદિકાળના છે. એમાં કર્તા કર્મધિકારમાં શરૂઆતમાં એ કહ્યું છે કે હું એક ચૈતન્ય સ્વરૂપી આત્મા કરતા અને કૃતાદિ મારું કર્મ, એવી કરતા કર્મની પ્રવૃત્તિ અનાદિકાળથી જીવ કરી રહ્યો છે. એ કેમ છૂટે એનો આમાં વિસ્તાર છે. આ ગાથામાં અલૌકિક અપૂર્વ ગાથા છે. નિશ્ચય નયની પ્રધાનતાથી કથન છે. કઈ નયનું કથન છે એ જો ખ્યાલમાં રાખીને અધ્યયન કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ક્યાંય વિરોધ દેખાતો નથી. અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને નાયકને જ્ઞાતાને ભૂલીને હું જગતના બધા પદાર્થ જળ ચેતન એને કરવું ને એને ભોગવું ને એને મેળવું ને એને રાખવું એ અનાદિકાળથી પરદ્રવ્ય નો સ્વામી થઈને એમાં કરતા ને ભોગતા બુદ્ધિ રાખી છે એ કરી તો શકતો નથી, પણ હું કરું છું એવું અનાદિનું એક અભિમાન કરી રહ્યો છે. એનો તો આત્મા અજ્ઞાન ભાવે પર પદાર્થ નો તો કરતા બની શકતો નથી, એ તો અશક્ય છે. દેહ મન વાણીનો પણ આત્મા કરતા બની શકતો નથી, કેમ કે દેહ મન વાણી આત્માના સ્વચતુષ્થી બહાર છે, અને આઠ કર્મ છે એ પણ આત્માના સામાન્ય વિશેષાત્મક આખો જ આત્મા એનાથી પણ બહાર છે. એટલે એનું કરવું ને એનું ભોગવું તો વસ્તુના સ્વભાવમાં છે જ નહીં. હવે રહ્યું અંદરનું કે આ પુણ્ય ને પાપના પરિણામ હું કરું છું અને પુણ્યથી મને ધર્મ થાય એમ પુણ્ય ને પાપના પરિણામમાં મમતા કરતો એનો કરનાર હું છું એમ એને ભાસે છે. ક્યાં સુધી ભાસે છે કે મારો આત્મા અકર્તા ને અભોગતા છે એ દ્રષ્ટિમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એને કરતા બુદ્ધિ પુણ્ય પાપમાં રહેશે રહેશે ને રહેશે જ. એ પુણ્ય ને પાપના પરિણામનો પણ હું કરતા નથી, કેમ કે પુણ્ય ને પાપના પરિણામથી રહીત છું. એ બધી આગળ આમાં વાત આવશે. ગાગરમાં સાગર છે, આ બધા વિષયો આવશે. ત્રિવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, આગમ અધ્યાત્મ પ્રિયનું જોડતું બધા વિષયો, પ્રમાણના વ્યવહારના નિશ્ચયના બધા વિષયો આવશે. પાંચ ભાવોનું સ્વરૂપ પણ આમાં આવશે. આઠ કર્મ છે, કર્મની વાત પણ આવશે. બધી વાત આમાં આવરી લેશે, પણ એક સાથે બધી વાત કહી શકાતી નથી. અત્યારે તો આપણે પહેલો પારો શરૂ થાય છે એની મુખ્યતાથી વાત કરવામાં આવે છે. આત્માનો સ્વભાવ આચાર્ય ભગવાન એ દ્રષ્ટાંત આપે છે. આમાં મથાળું કે અકર્તૃત્વ તો ભૂતત્વ વિશેષ નિર્દેશ કરે છે. ભગવાન આત્મા કેવો જ્ઞાયક હોવાથી જ્ઞાતા છે, પણ પોતાના પરિણામનો ને પરના પરિણામનો પણ કરતા શુદ્ધને કે જોવામાં આવે તો નથી. દ્રષ્ટિનો વિષય છે એનું અવલંબન લેતા અને સંબંધ આપે છે. દ્રષ્ટાંત બહુ સુંદર છે. દ્રષ્ટાંત બેસે તો સિદ્ધાંત સમજવો સહેલો પડે એવો દ્રષ્ટાંત છે. જેવી રીતે નેત્રો, નેત્ર એટલે આંખ ચક્ષુ, કરતા દ્રશ્ય વસ્તુને, જે આંખ જે પદાર્થોને, બાહ્ય પદાર્થને દૂર રહીને દ્રશ્યમાન પદાર્થને દેખે છે આંખ, એને સંધુકરણ કરનાર પુરુષ અગ્નિરૂપ વસ્તુને કરે છે. બીજો કોઈ લાકડા છે, છાણા છે, એને સળગાવતો હોય તો દૂર રહીને હાથ માત્ર જાણે છે, પણ એને સળગાવતી નથી આંખ, એને કરતી નથી. અથવા ભણવા લાયક પદાર્થ મળે છે, એને આંખ બાળતી નથી.
કરતા નથી ને ભોગતા નથી એમ ભગવાન આ
આત્મા એ કરતા નથી ને ભોગતા પણ નથી, એ ભગવાન આત્મા તો કરતા ને ભોગતા નથી, કેમ કે આત્મા નિષ્ક્રિય છે, પરિણામ સક્રિય છે, પરિણામ થી પરિણામ થાય છે, પરિણામ દ્રવ્ય થી થતા નથી. નિમિત થી તો નિરપેક્ષ છે પરિણામ, નિમિત આવે તો પરિણામ થાય, કર્મ નો ઉદય હોય તો પરિણામ થાય ને કર્મ નો ક્ષય હોય તો પરિણામ થાય, એમ કર્મની સાપેક્ષતાથી કથન આવે, એને નિરપેક્ષથી જોતા જોવામાં આવે તો પરિણામ પરિણામથી થાય છે, પરિણામ નિમિત્તથી થતા નથી. તેમ નિમિત્તથી નિરપેક્ષ છે, એમ પોતાના ગુણ અને દ્રવ્યથી પણ પરિણામ નિરપેક્ષ છે. પરિણામ સત અહેતુક છે, સક્રિય છે એનો સ્વભાવ, એનામાં સટકારક છે, એના સંસારે પરિણામ પ્રગટ થાય છે, એનો જન્મ ક્ષણ છે ત્યારે પર્યાય પ્રગટ થાય છે. એમ પર્યાયમાં મારાપણાની બુદ્ધિ અને પર્યાયમાં કરતાપણાની બુદ્ધિ છોડાવવા માટે આત્માને અકારક અને અવેદક વર્ણવામાં આવે છે. પરિણામ થશે, મિથ્યાત્વના પરિણામ થશે અને સમ્યક દર્શનના પરિણામ થશે. પરિણામ વિના આત્મા એક સમય પણ રહી શકતો નથી, પણ પરિણામનું લક્ષ્ય છૂટી જાય છે, પરિણામમાં મમતા છૂટે છે, પરિણામની કરતા બુદ્ધિ છૂટે છે અને પરિણામનો પણ જાણનાર બને છે. એ જ્યારે જ્ઞાયકનો જ્ઞાતા થાય છે ત્યારે પરિણામનો પણ એ જ્ઞાતા રહે છે, પણ પરિણામનો કરતા બની શકતો નથી. નિશ્ચય નહીં જોવામાં આવે તો એ જ્ઞાયકનો જ્ઞાતા, જ્ઞાયક કહો, અકારક અવેદક કહો, એકાર્થવાચક છે. એવા સ્વભાવને સન્મુખ થઈને અનુભૂતિ થઈ સ્વસંવેદન જ્ઞાન થાય ત્યારે તે જ્ઞાની એમ જાણે છે કે આ સંવર નિદ્રાના પરિણામ થાય છે, થવા યોગ થાય છે, એનો પણ જાણનાર છો પણ એનો પણ કરનાર નથી. એમ આ ગાથામાં હમણાં એ વાત શરૂ કરે છે. શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ સાધક થયા, સાધક પોતે સાધક થઈને પોતાનો અનુભવ રજૂ કરે છે. લખનાર સાધક છે, બહિરાત્મ દશા ગઈ છે, અંતરાત્મ દશા પ્રગટ થઈ ગઈ છે, પરમાત્મ દશા પ્રગટ અવશ્ય થવાની છે, નિશંક થવાની છે, એવા મુનિરાજ ભાવલિંગી સંત પોતાના અનુભવની વાત ફરમાવે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ અભેદ થી, કેમ કે શુદ્ધ પર્યાય થી આત્મા અભેદ નહીં અભેદ છે, એને અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં અભેદ કહેવામાં આવે છે. તો અભેદથી એટલે કે અભેદ નહીં થી જોવામાં આવે તો શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત રૂપે પરણમેલો આત્મા, શુદ્ધ જ્ઞાનમાં ત્રણે અંશ લઈ લેવા. સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર પણ અહીંયા જ્ઞાનમાં જાણવાનું લેવું છે અને કરવાનું કાઢવું છે, એટલે જ્ઞાનની વાત જ્ઞાનથી કરે છે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ સાધક થયા પોતે, લખનાર સાધક છે, ત્રિકાળી દ્રવ્ય તો પરિણામનો કરતા નથી, પણ ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જેની પડી છે અને સમ્યક દર્શન જ્ઞાન રૂપે પરણમેલ્યા છે એવા શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ અપરિણામી તો કરતા નથી, પણ પરિણમો આત્મા એ સાધક પુકાર કરે છે કે અમે તો અમારી દશામાં જે નિર્જરા થયેલી છે એને જાણીએ છીએ, પણ એમ કરતા શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી. શુદ્ધ ઉપાદાન અહીંયા ત્રિકાળી લેવું, એ પછી બીજું ત્રિકાળી ઉપાદાન શુદ્ધ નીચે પહેલા પારામાં પહેલી લીટી, બીજા પારામાં, બીજા પારામાં બીજી પહેલી લીટી છે. સર્વ શુદ્ધ પારાણામિક પરમ ભાવ ગ્રહ શુદ્ધ ઉપાદાન ભૂત, એ બે દ્રવ્યના વિશેષણ છે. અને પછી આગળ જતા એ છેલ્લા પારાની ઉપર છે કે શુદ્ધ ઉપાદાન કારણ ભૂત હોવાથી મોક્ષ કારણ છે, મોક્ષનો માર્ગ એ શુદ્ધ ઉપાદાન કારણ કહ્યું. સંવર નિદ્રાના પરિણામ એ મોક્ષના કારણ છે, એ પર્યાયનું વિશેષણ છે. અહીંયા કે છે કે શુદ્ધ જ્ઞાન પરિણતજી જેને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ પડી છે એ શુદ્ધ ઉપાદાનને જોઈને કે છે દરિયા ઉપર નજર નહીં રાખતો સાધક શુદ્ધ ઉપાદાન ઉપર નજર રાખીને કહે છે કે પરિણમન છે સંવર્ણજાનું, પણ અમે એને જાણીએ છીએ હો, અમે એને કરતા વ્યવહાર નહીં કરતા છે, એ એના લખનારના જ્ઞાનમાં છે, લખનારના જ્ઞાનમાં નથી એમ નથી. કેમ કે પોતે જેમ ફરમાવે છે કે અભેદ નહીં શુદ્ધ જ્ઞાન પરિણતજી, એટલે પર્યાયથી અનન્યનો શિકાર એને કર્યો છે લખનારે. આમાં ક્યાંય એકાંતનો દોષ આવે એવી વાત જીના ગમમાં નથી. સંતોના લખાણમાં ક્યાંય ભૂલ ન હોય. વાંચનાર ભણનાર પોતાની પ્રજ્ઞાના દોષથી ભૂલ કરે તો એની યોગ્યતા છે, એમાં શ્રી ગુરુ શું કરે? શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી. હા હા હા, પરિણામી દ્રવ્ય સાધક પોતે મતિ શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, સમ્યક સૂક્ષ્મ જ્ઞાન આચરણ રૂપ વિતરાગી આચરણ રૂપ છે. સવારે વાત આવી હતી, ઉદય ભાવ બંધનું કારણ છે ના સૂક્ષ્મ ભાવ, ક્ષાયિક ભાવ, ઉપસમ ભાવ, ત્રણ લીધા હતા ધર્મના, ધર્મના પરિણામ સૂક્ષ્મ જ્ઞાન, સાધકનું સૂક્ષ્મ જ્ઞાન, અજ્ઞાનીનું અજ્ઞાનમય સૂક્ષ્મની વાત નહીં. ઠીક છે, શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી. સાધક એમ કે છે કે અમારા પરિણામ થાય છે એનો અમને સ્વીકાર છે, પણ પરિણામ અમે કરીએ છીએ એનો અમને નકાર વર્તે છે. થવાયોગ થાય છે પરિણામ, અમારા કરવાથી થાય છે એમ અમને જાણવામાં આવતું નથી. એ અજ્ઞાની પ્રાણીઓ, એ ભવ્ય આત્માઓ, તમે કરતા બુદ્ધિ છોડો અને અકારક અવેદક એવા જ્ઞાયક સ્વભાવનો અવલંબન લ્યો તો અમને જે સ્થિતિ અનુભવથી જણાય છે એ સ્થિતિ અમને જે જણાય છે એવું તમને જણાશે. અમારા જાણવામાં ને તારા જાણવામાં કઈ ફરક રહેશે નહીં, પણ તું પરણીશ ત્યારે તને પાકી ખબર પડશે. સાધક મુનિરાજ કહે છે કે અમે આ ઉભા મોક્ષ માર્ગના પ્રણેતા અમૃતચંદ્ર આચાર્ય ભગવાન ફરમાવે છે ટીકા, જોઈએ અમે આ મોક્ષ માર્ગના પ્રણેતા ઉભા છે જોઈએ ને, એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે ત્રિકાળી નિષ્ક્રિય પદાર્થ તો પર્યાયને કરે નહીં, પણ નિષ્ક્રિય ઉપર દ્રષ્ટિ પડી હોય એ દ્રષ્ટિની અપેક્ષા એ કહીએ છીએ અમે. હા, નિશ્ચયથી વાત અમે કરીએ છીએ, શુદ્ધ ઉપાદાન ઉપર લક્ષ રાખીને કરીએ છીએ વાત. એ જે સંવર્ણજરાના પરિણામ થઈ રહ્યા છે, થાય છે એને જાણીએ છીએ, પણ અમે કરીએ છીએ એમ અમારા જ્ઞાનમાં આવતું નથી, સમ્યક જ્ઞાનમાં આવતું નથી. વાત ઘણી કહેવામાં આવે છે કે વ્યવહારને જોવામાં આવે તો એ પરિણામનો આત્મા કરતા છે અને આનંદનો ભોગતા પણ છે. સાધક પોતાના શુદ્ધ પરિણામનો કરતા અને આનંદનો ભોગતા પણ છે, પણ એવું કરવાનો ઉપચાર ને ભોગવાનો આવ્યો ભાવ ક્યાંથી, ક્યારે, એવો સમ્યક પ્રકારનો વ્યવહાર કેને ને કેમ ઉત્પન્ન થાય કે જે આત્મા પોતાના અકારક અવેદક એવા જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કરીને હું અકર્તા જ છું, તેથી હું જ્ઞાતા છું પણ કરતા નથી, એમ જયારે અંતરમાં દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લઈને જ્ઞાન એવા આત્માનું અવલંબન લઈને અનુભવે છે એવા સાધક ધર્માત્મા અલ્પકાળમાં પરમાત્મા થવાના છે, એ સંતો કરુણા કરીને જગતના જીવોને કહે છે કે હું કરું એ જ જ્ઞાનતા સકટનો ભારજમ સ્વાનતાણે સૃષ્ટિ મંડાણ એની પહેરે કોઈ યોગી યોગેશ્વરા. જાણે તો અન્યમતિ હતા, પણ યોગી એટલે ધર્માત્મા, સાધક અને યોગેશ્વરા એટલે પરમાત્મા સર્વજ્ઞ ભગવાન એમ જાણે છે કે જે કાળે જે દ્રવ્યની જે ક્ષેત્રે જે વિધાન ધ્યાન થવાનું હોય એમ થાય છે. પર્યાયનો કાળ ફરતો નથી, પર્યાયનો ભાવ પણ ફરતો નથી. થવા કાળે થાય છે અને થવા યોગ થાય છે એમ જે નિર્ણય કરવા જાય એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે. પર્યાયના લક્ષે પર્યાયનું જ્ઞાન સમ્યક થઈ શકતું નથી, પણ દ્રવ્યના લક્ષે પર્યાયનું જ્ઞાન સમ્યક થઈ જાય છે. પર્યાયનો પણ જ્ઞાતા બને છે, જાણનાર છે પર્યાયનો, કરનાર નહીં. આમાં જ કહે છે કે કરતો નથી ને વેદતો પણ નથી. અથવા હવે એક બીજો પાઠાંતરથી બીજો અર્થ કરે છે, એમને બીજો પાઠ કઈ મળ્યો છે એટલે ઉમા તો દીઠી સ્વયં હતી, આમાં દીઠી ખયમ હતી, તેનું વ્યાખ્યાન. માત્ર દ્રષ્ટિ જ નહીં, શું કહે છે, માત્ર દ્રષ્ટિ જ નહીં, સાયક સમ્યક દર્શન થાય ને સમ્યક દર્શન પ્રગટ થાય એ તો કરતા ભોગતા નથી, દ્રષ્ટિ જ નહીં. ઉમા ઉપર આપ્યું હતું નેત્ર નો દાખલો આપ્યો હતો, અહીંયા દ્રષ્ટિ નહીં એટલે સમ્યક દર્શન લાગે છે, નેત્ર પણ લઈ શકાય છે એમાં કોઈ, આ તો દ્રષ્ટાંત છે. હવે આપણે તો ઉતારો છે સિદ્ધાંતમાં, દ્રષ્ટિ જ નહીં પરંતુ અહીંયા વજન છે, પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક છે. શું કહે છે, ધર્માત્મા પોતાની વાત રજૂ કરતા સાથે સાથે કેવળી ભગવાનની સાખ આપે છે અર્યંતની, કે અર્યંત પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, સ્વ ને પરને એક સમયમાં સ્વપર પ્રકાશક શક્તિ હોવાથી એક સમયમાં જાણે છે, પણ કરતા નથી ભોગતા નથી, માત્ર જાણે છે ક્ષાય જ્ઞાન. હવે સર્વજ્ઞ ભગવાન અર્યંતને અસિદ્ધત્વનો ઉદય છે, પણ એને કરતા ને ભોગતા પણ ક્ષાય જ્ઞાનમાં દેખાતું નથી, છે નહીં. અને પ્રદેશનું કંપન છે, યોગ નામનો આશ્રવ છે, કશાય નથી તેથી બંધ થતો નથી, પણ અકશાય યોગ રહી ગયો છે, અકંપ દશા થઈ નથી. એ કંપનની યોગ્યતા વિભાવ આશ્રવની છે, પણ એક ક્ષાયિક જ્ઞાન વાળા કેવળી પરમાત્મા એક કંપનના કરનારા નથી, અને અઘાતી કર્મનો સદભાવ છે, અને થોડી પ્રતિજી ગુણોમાં અપૂર્ણતા પણ છે, પણ એનો એ પર્યાયનો હું કરતા નથી. ક્ષાયિક જ્ઞાન બેને પ્રગટ થઈ ગયું છે, અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે, એ પુરુષ માત્ર જે સમયે જે પરિણામ થાય તેને માત્ર જાણે છે, પણ કરતા નથી. જેમ અર્યંત કરતા નથી એમ અમે કરતા નથી, એમ તમે કરતા નથી એમ જાણશો ત્યારે સમ્યક દર્શન થશે. કરતા બુદ્ધિ છે ત્યાં સુધી એ સમ્યક દર્શન નું બાધક છે, કર્તૃત્વ બુદ્ધિ. કરતાપણાનો વ્યવહાર આવે પાછળથી, એ જુદો વિષય, કરતા બુદ્ધિ જુદો વિષય છે. કરતાનો પક્ષ અજ્ઞાન છે, અને કરતાપણું એ તો અકર્તા પૂર્વક પરિણમે છે, ત્યારે સાધક પોતાના પરિણામનો કરતા છે, એ વ્યવહાર નહીં, એ વ્યવહાર સત્યાર્થ છે. પણ એ નિશ્ચય પૂર્વકનો વ્યવહાર એ વ્યવહાર છે ભાઈ, નિશ્ચય વિનાનો વ્યવહાર એ વ્યવહાર ન હોય. અહીંયા આચાર્ય ભગવાન પોતે સાક્ષી આપે છે કે ક્ષાયિક જ્ઞાન જો કરતું નથી, એનામાં થતા પરિણામ જે અસિદ્ધત્વ આદિ એને કરતા નથી, અકારક તેમજ અવેદક પણ છે. ક્ષાયિક જ્ઞાન, જેમ ક્ષાયિક જ્ઞાન કેવળ જ્ઞાન અકારક અવેદક છે, એમ અમારું મતે શુદ્ધ જ્ઞાન અકારક ને અવેદક છે. અમે અમારા પરિણામને કરતા નથી. પાંચમા આવ્રતના પરિણામ પણ છે, રાગ છે, થોડી અશુદ્ધિ છે, થોડી શુદ્ધિ છે, શુદ્ધિની વૃદ્ધિ પણ થાય છે, એ બધું છે ખરું, અમારા જ્ઞાનના ધ્યેયમાં છે, પણ ધ્યાનના ધ્યેયમાં એ વિષય નથી આવતો. સાધક જાણે છે જેટલી પોતાની સબળાઈ છે